તુલસીજી ભક્ત છે, પ્રભુના કવિ છે, સંત છે, ચિંતક પણ છે અને પીઢ છે. પ્રૌઢતા હંમેશા તત્વચિંતન તરફ લઈ જ જાય. જીવનની અનુભૂતિઓ અને એમાંથી પસાર થતા થતા માણસ છેવટે પોતાના સ્વરૂપાનુસંધાનની અનુભૂતિ તરફ આગળ વધતો હોય છે. ભક્ત છે, કવિ છે, પણ સંત જીવન છે ને, એટલે આત્મચિંતન પણ એમની પાસે છે. અને એ આત્મચિંતનને કારણે પ્રભુની આ વનવાસ યાત્રામાં ગંગાજી, તીર્થરાજ અને આખો એનો એક સુભગ સુયોગ એટલો સરસ બનાવ્યો છે કે પ્રભુ ક્યાં જાય છે? જ્યાં તીર્થની પવિત્રતા હોય. અને તીર્થની પવિત્રતામાં પણ જ્યાં એનો સમૃદ્ધ શાસક હોય, રાજા હોય, પ્રભુ ત્યાં દેખેવું જાય. તીર્થરાજ, તીર્થરાજને પ્રભુ જોવા માટે ગયા. ગુરુ મહારાજ આવી પરમ વિભૂતિ, સ્વયં પરમાત્મા બ્રહ્મ સ્વરૂપ, પૂર્ણ બ્રહ્મચરાચર વ્યાપક, આટલું વિચરણ કર્યા પછી જેમ દેખેવું તીર્થરાજ ભગવાનનું છે, એમ મહારાજ વરાળ સુધી પહોંચ્યા. લક્ષ્મણદાસજીને નિહાળ્યા છે. આમ જ્યાં જ્યાં અધિકાર પણ હોય, એટલે એની પૂરેપૂરી એની પાત્રતા આવી ગઈ હોય, એટલે પ્રભુ સામે ચાલીને એને ત્યાં જાય છે. દેખેવું જોયા, તીર્થરાજને જોયા પવિત્ર ભાવથી. લક્ષ્મણદાસજી મહારાજની ભજનાનંદી જિંદગીને જોઈ મહારાજ સામે ચાલીને ગયા છે. દેખેવું જાય તીર્થરાજ, એમ એક સરસ ભાવ છે બધાને. તો તીર્થરાજની પાસે ગયા અને ત્યાં આગળ શું જોયું છે? ક્ષેત્ર અગમ, અગમ્ય ક્ષેત્ર જેને, અલૌકિક, અલક્ષનું ધામ જેને કહેવાય. ક્ષેત્ર એટલે ધામ કો. તો જીવનની પવિત્રતા જીવનને તીર્થ બનાવે, અને તીર્થની અંદર, આ જીવનના તીર્થની અંદર અગમ આત્મચેતના જે અવ્યક્ત છે, અલક્ષ છે, અચિંત્ય છે, જેને ઉપનિષદ ને વેદો કે યતો વાચો નિવર્તન્તે ઇન્દ્રિયાણી મનસા સહ, જે અગમ્ય ચેતના સુધી, જેને અગમ અગમ્ય છે, જે ગમથી પણ ખબર ના પડે, એ અગમ્ય ચેતના સુધી પહોંચવા માટેનું કોઈ પણ ક્ષેત્ર હોય તો આ પુણ્યમય શરીર એને તીર્થ બનાવ્યું. ભગવત ભજનથી, ભગવત સ્મરણથી, અનુષ્ઠાનથી, નિત્ય નિયમ. તો એ ભગવદ ધામ એ અલૌકિક, જેમાં અગમ્ય ન ચિંતવી શકાય, માત્ર અનુભૂતિ થઈ શકે, આત્મચેતનાનું દર્શન નહીં થાય. આંખોથી નહીં થાય, કારણ આંખો સ્થૂલ છે, જડ છે. ભગવાને ગીતામાં પણ અર્જુનને કહ્યું, દિવ્યમ દદામિ તે ચક્ષુ પશ્યમે યોગમેશ્વરમ. અર્જુન, તારી આંખોથી તું મારા વિરાટ દિવ્ય સ્વરૂપને જોઈ નહીં શકું, હું તને દિવ્ય ચક્ષુ આપું છું. એમ અગમ્ય ચેતનાને જોવા માટે, નિરખવા માટે પણ એ સૂક્ષ્મ ચિંતનની આવશ્યકતા છે. જેમ અગમ્ય આત્મચેતના સૂક્ષ્મ છે, તો એને ચિંતવા માટે, એને અનુભવવા માટે આંખો કાન જીભ લતો વાચો નિવર્તન બધા પાછા પડી જાય ત્યાં પહોંચી જ ના શકે અગમ્ય. પણ ક્યાં મળે? ગુરુ ગમ નો કેમ આવે તોલ, જ્યાં ગુરુ ગમ હશે તે જાણશે એમ વધે વેદાંત. અગમ પણ ગુરુ ગમ ભલે ન બીજાને ન પામી શકાય પણ ગુરુ ગમ હશે ને તો એ પામશે એમ વધે વેદાંત. તો ગુરુ ગમ દ્વારા એ આત્મ ચેતનાને એ સૂક્ષ્મ ચેતનાને પ્રાપ્ત કરી શકાય છે. અને અહીંયા આગળ કહું ક્ષેત્ર અગમ, અગમ્ય એવું આ ક્ષેત્ર છે આત્મચેતનાને રહેવાનું. અને એને કોઈ એને શું ગઢ, આ શરીર તો ગઢ છે, એમાં આત્મચેતના નિવાસ કરે છે. કાયા ગઢ પર ગિરનારી, આ શરીરના ગઢની ઉપર ગિરનારી ગુરુ મહારાજ સ્વયં બિરાજ્યા છે. તો એ આખો ભાવ તુલસીજીએ નિર્ગુણનો અહીંયા સ્થાપિત કર્યો છે. ક્ષેત્ર અગમ ગઢ ગાઢ સુહાવા, એટલો સરસ આ ક્ષેત્રનો ગઢ છે કે તમે અગમ્યને અંદરથી જ પ્રાપ્ત કરી શકશો, બહારથી ક્યાંયથી મળવાનો નથી જ. જ્યારે પણ મળશે ત્યારે આત્મચિંતનથી આત્મચેત અગમ્ય એવી આત્મચેતના આપણા પોતામાંથી જ દર્શાશે. ગુરુ ગમ હશે તે જાણશે. ગગન ઝરૂખે જઈ જુઓ ત્યાંથી આવે છે ઝેર, 108મું પદ છે. પણ એની અનુભૂતિ કરવા માટે અંદર ઉતરવું પડે, અંદર જવું પડે. જેમ આપણું ઘર છે, ઘરની બધી સુવિધાઓ પ્રાપ્ત કરવા માટે ઘરની અંદર જવું પડે, પણ ઘરની બહાર બેઠા હોઈએ તો આપણી પોતાની જ સુવિધાઓ આપણે ન પામી શકીએ. મનથી આપણે બહાર જ રખડતા હોઈએ છીએ. તો પછી આજે અગમગઢ કયો અહીંયા ગાડી, ક્ષેત્ર અગમગઢ ગાઢ સુહાવા. તો આટલો સુંદર આ ગઢ છે, એની અંદર ઘણી બધી સુખ છે, આનંદ છે, કે જે સુખ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. મહારાજને સુખસાગર કયા, જે કોઈ સુખસાગરને જાણે તે તો મહાપદમાં જઈ માણે, તેને અમરપદમાં પરમાણે. અમરપદ કયું? આત્મતત્વ. આપણે ઘરની સુવિધાઓ ઘરમાં જઈશું બેસીશું તો મળશે, એમ આત્મસુખ, આત્મા આનંદ સ્વરૂપ છે, એ આનંદ આપણે આપણા પોતામાં જઈશું ને તો જ એ પ્રાપ્ત થશે. એટલા માટે કહ્યું ક્ષેત્ર અગમગઢ ગાઢ સુહાવા, સુંદર મજાનો. અને પ્રભુએ જઈને જોયું, ઓહો, પ્રભુને પણ જોવા આવવાનું મન થાય કે ચાલો તીર્થરાજે જઈએ. અને તીર્થરાજે જઈને સ્વપ્ન નહીં પ્રતિપત ત્યાં જોયું, સિયારામ અમે સબ જગ જાની કરો પ્રણામ જોર જુડી. એથી વધારે ઊંચો ઊંચી વ્યક્તતા બતાવી છે કાગભૂષણજીએ, ઉમા જે રામ ચરણ રથ વિગત કામ મદ ક્રોધ, નિજ પ્રભુમય દેખઈ જગત જૈસન કરો વિરોધ. કોઈ વિરોધી હોય જ નહીં, બધામાં જ બધે જ પરમાત્માનું સ્વરૂપ છે, કોનો વિરોધ કરું. એટલે અહીંયા કહ્યું સ્વપ્ન એવું નહીં પ્રતિપચ્છી ઉપાય, અદ્વૈત કરી દીધું, બીજું છે જ નહીં ને. જાગ્રતમાં નહીં, સ્વપ્ને પણ એ જુદો ભાવ જાગે જ નહીં કે આત્મતત્વ આત્મચેતના મારામાં જે છે સર્વમાં છે. પણ આત્મચેતનાની અનુભૂતિ કરવાની એ પણ એને એક સમજણ છે, એક માર્ગ છે. તો એને માટે કહ્યું ક્યાંય પણ વિરોધ નહીં, એટલે કોઈના પ્રત્યે દ્વેષ નહીં, કોઈની ક્યારે પણ ઉપેક્ષા નહીં, સંભાવ કહીશન કરો વિરોધ. કે સર્વત્ર મારો ભગવાન દેખાતો હોય, સર્વત્ર એ જ ચેતના હોય તો विरोधी कौन, शत्रु कौन, स्वप्ने हु नहीं प्रतिपक्षी, कोई बीजो छे ज नहीं, एकमात्र अगम घड़ घाड़ घड़ नी अंदर आत्मा एक ज छे, अने ते जो साधन नी अंदर बेसवानी अंदर स्थिरता नी एकत्र एकता आवे ने तो शरीर पण नथी, हूँ पण नथी, मात्र आत्मनी आत्मानी स्थिति अवस्था एक उपस्थिति मात्र थी, शरीर पण कशुज करी न शके, तमने कोई कोई विक्षेप ना करे सुख दुखादिनो, साधन में बैठा हो, शरीर छे ज नहीं, मात्र हूँ एक ज छु, विक्षेप कोनो, शरीर नी पीड़ा दर्द दुख सहजे अनुभवाय नहीं, आ स्थिति स्वप्ने हु नहीं प्रतिपत्ति, बीजो छे ज नहीं, बोले बीजो रे थाय, जो बोले तो द्वैत थी जाए, जनक राजा नी विद्वानों नी ज्ञानियों नी सभा मळी हती, भरद्वाज याज्ञवल्क अने घणी बधी वेद मूर्ति स्त्रीओ पण त्यां हती, लोपा मुद्रा अने बधा, अने त्यां गाड़ी अष्टावक्र पण गया, भाई जे अद्वैत ने ब्रह्मनु प्रतिपादन करे ए बधी आ गायो लई जाय, इनाम राखी थी राखेलू तू कि आटली लाख आटला लाख गायो, देखो नोटो हजारी नती गायो हती, एज एनु धन गोधन के जे जीते अने ब्रह्मनु प्रतिपादन करे कि आ गायो इनाम में लई जाय। याज्ञवल्क अंदर गया कशु विचार्या वगर पोताना शिष्यों ने कहो आ बधी गायो हाँकी लो, पेला बधा के अनर्थ छे, अहंकार छे, तमे बधानुं अपमान करो छो। याज्ञवल्क केम तो के छे के बीजो होय तो प्रतिपादित करवानुं होय ने, एक ज छे, एटले जनक राजा पण बोली न शक्या, विद्वानो पण बोली न शक्या, याज्ञवल्क ना शिष्यो बधी गायो ने मळी गया, स्वप्ने नहीं प्रतिपक्षी, एक ज तत्व छे, एक थी अन्य कहीं छे ज नहीं, बीजो होय तो बोले, बोले बीजो रे थाय, गंभीर थई ने समझी लेजो, त्यां ज द्वैत थई जाय कि हूँ बोलनारो अने बीजो कोई छे, बोले ते सौ सांभळे पण बोलनारो न जणाय, तो बोलवुं ज शा माटे, जे बोले छे ते छे ते बोले छे, बीजा कोई ने बोलवानी जरूर नथी,